तारीख 26/9/1989 श्रीमद राजचंद्र पत्रांक 198 199 અને 200 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45
ચાર પેરેગ્રાફ છોડ્યા પછી ચાર પેરેગ્રાફ સુધી ચાલ્યું છે. લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે, પત્રનું મથાળું બાંધ્યું છે. સતને અભેદ ભાવે નમો નમઃ. સતનામ પોતાનું આત્મસ્વરૂપ વિકાસ શાશ્વત પામ્યું. 261 અને 198 નો પત્ર છે. શાશ્વત એવા આત્મસ્વરૂપને અભેદ ભાવે એટલે પોતા રૂપે સ્વાકાર ભાવે પરિણમીને લીન થવું એને નમવું એમ કહે છે. પત્ર આજે મળ્યું, પત્રે આનંદ છે. વૃત્તિ રૂપે કેવા પ્રકારથી કાળક્ષેપ થાય છે તે લક્ષો, તમે કેવી રીતે સમય ગુજારો છો એ જણાવશો. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેની વિચારણા કરવી યોગ્ય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે, સ્વાનુભવ માટે પાત્રતા અને યોગ્યતા આવે એ મુખ્યપણે મુમુક્ષુ એ વિચારવા યોગ્ય છે. કેમ કે એમને જિજ્ઞાસુ તરીકે સંબોધ્યા છે 196માં. બાહ્ય વેશમાં મુનિ છે, છતાં મુનિપણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ એમ કરીને સંબોધન કર્યું છે. જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા અને પાત્રતા કેવી હોય એ પહેલા વિચારવું, અને એ વિચારવા માટે બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરવી પડે તો કરવી. કોઈ પણ પ્રવૃત્તિ જેને જે ઉદય હોય તે, અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. તેનું મુખ્ય સાધન સત્સંગ છે, પણ સર્વ પ્રકારના ઉદય ભાવથી નિરસ થઈને આ શરત મૂકી છે. સત્સંગ સંબંધમાં બે શરત છે. અહીંયા એક શરતની વાત કરી છે, બીજી જગ્યાએ એ વાત આવે છે, પણ આપણે એ વિષયને એક સાથે સંકલિત કરવો જરૂરી છે. એક તો સતની ઉપાસના કરવી છે, શ્રુતની ઉપાસના કરવી છે, સત્શ્રુતની કે સતની ઉપાસના કરવી છે તો ઇન્દ્રિય નિગ્રહપણે, એટલે કે સર્વ પ્રકારના ઉદયની અંદર નિરસ પરિણામ હોય તો જ એ દિશાની અંદર કાંઈક પ્રગતિ થવાનો અવકાશ છે. નહીતર ઉદય ભાવોમાં જે રસ છે એ રસ જ એવો પ્રતિબંધ છે કે જેને લઈને સત્સંગમાં જે પ્રવૃત્તિ થાય છે એ પ્રાય નિષ્ફળ જાય છે. એક તો એ શરત છે. બીજું, કોઈ વિદ્યમાન સત્પુરુષનો યોગ થાય એવો સત્સંગ હોય. આ સત્સંગમાં તો બે વાત છે કે સાથે મળીને મુમુક્ષુઓ સ્વાધ્યાય કરે, ચર્ચા વાર્તા કરે, એને પણ સત્સંગ કહે છે. જે સમગુણી પુરુષનો યોગ કયો નીચે એ લીટીમાં જ આવે છે. સત્સંગ એટલે શું? સમગુણી પુરુષોનો યોગ, અથવા કોઈ પ્રગટ સત કર્યું છે એવા, સત પ્રગટ કર્યું છે એવા સત્પુરુષનો યોગ. એ યોગમાં સરળતાએ વર્તવું અને વક્રતાએ ન વર્તવું, આ એક બીજી શરત છે. સત્પુરુષનો યોગ હોય ત્યારે એકદમ સરળતા આવવી જોઈએ, સ્વપર હિતકારક પ્રવૃત્તિમાં તદ્દન ઠરલી સાંગોપાંગ સરળતા રહે, પોતાને એ રીતે સત્સંગ સત્પુરુષના યોગમાં રહેવું યોગ્ય છે, એમાં કાંઈ પણ વક્રતા થાય તો બહુ મોટો અપરાધ હોય એમાંથી ઊભા થાય છે. હા, પહેલામાં પહેલી વાત એ છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા જ સાધન છે. યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ કોઈ કાળે થવાની નથી. અથવા ક્ષયોપશમથી પ્રાપ્તિ નહીં થાય પણ પાત્રતાથી પ્રાપ્તિ થશે, આ એનો સિદ્ધાંત છે. કોઈ એમ વિચારે કે આપણને બુદ્ધિ તો ઘણી છે માટે પહોંચી જશું, આની અંદર સમજી લેશું બધું, પણ એ રીતે કોઈ પામવાનો અવસર નથી. પાત્રતા વાળાને પામવાનો અવસર છે, ક્ષોભસમ વાળાને પામવાનો અવસર નથી. આ બે વાત જુદી જુદી છે અને જુદી જુદી સમજવી જોઈએ, નહીતર મહેનત છે એ સફળ નથી થતી, પરિશ્રમ છે, શક્તિ અને સમયનો વ્યય છે એનું સફળપણું નથી થતું. સત્સંગને અહીંયા સાધન કહ્યું પાત્રતા માટે, તો એ સત્સંગમાં સમગુણી પુરુષોનો યોગ લેવો મુમુક્ષુએ, અથવા સત્પુરુષનો યોગ લેવો. સત્પુરુષ માટે તો એ નીચે લખે છે ત્યાર પછી, એટલે બે પેરેગ્રાફ પાડ્યા છે કે પહેલા સમગુણી પુરુષોના યોગમાં, એટલે કે હીનગુણી પુરુષોનો યોગ ન લીધો પાછો, કાં તો સમવિચારના એક રસ્તે જવા ઈચ્છતા, અથવા મોક્ષના અભિલાષી જીવો, મોક્ષાર્થી જીવો, આત્માર્થી જીવોનો સમાગમ કરવો, પણ વિષય કષાય અને રંગરાગમાં તીવ્ર પરિણસ્થિ પરિણામથી વર્તતા હોય, અથવા કોઈ પણ પ્રકારે એવા અવગુણવાળા જીવો હોય, એવા અવગુણી જીવોના સંગમાં નહીં જવું, નહીં રહેવું. હા, એ તો સંઘમાં વિવેક કરવો, ગમે તેનો સંઘ કરવાનો કાળ નથી, એટલી વાત સ્પષ્ટ છે. એવા સરખે સરખા સમગુણી એટલે સરખે સરખા મુમુક્ષુઓમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું, એટલે કે જે જ્ઞાની પુરુષ છે, મહાપુરુષના જે વચનો છે એનું પરિચર્યન કરવું, એટલે ચારે પડખેથી એને વિચારવા અને કઈ રીતે અંગીકાર થાય, માત્ર વિચારીને અટકવું નહીં પણ એ વિચારતા કઈ રીતે અંગીકાર થાય ત્યાં સુધીનો વિચાર, કેવી રીતે એનું ગ્રહણ થાય ત્યાં સુધીનું એની અંદર કાર્ય આવી જાય છે, એને પરિચર્યન કરવું એમ કહે છે. કે જેમાંથી જે કાર્ય કરતા, જે પરિચર્યન કરતા કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. આના ફળ સ્વરૂપે પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ દશા પ્રગટ થાય, એ સતની પ્રાપ્તિ છે. આગળ જતા એ પ્રકાર હોવો જોઈએ, એમાં ને એમાં વર્ષો સુધી રહી જાય, એનું એ ગોખા કરે, એનું એ ઘૂંટા કરે અને એનું કાંઈ ફળ ન આવે, એ પ્રકારે યોગ્ય નથી એમ કહે છે. જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય, કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના એ કરે સતની પ્રાપ્તિ કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે અને સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે. શું કહે છે, કોઈ જીવ એવું વિચારે છે કે સત્પુરુષ ભલે રહ્યા પણ અમે તો, અમારી પાસે શાસ્ત્રો છે, આગમ છે, એનો સ્વાધ્યાય કરીને પામી જશું, એમ કરતાં કરતાં આગળ વધી જશું. અથવા કોઈ એકાંતવાસમાં રહે, અથવા એ જ રીતે કોઈ વિદ્યમાન સત્પુરુષ હોવા છતાં કોઈને કોઈ પ્રકારે એથી વિમુખ થાય, એની અવગણના કરે, ગૌણ રાખે, તો એ સતને પ્રાપ્ત કરી શકતો નથી એમ કહે છે. એટલે મુમુક્ષુ જીવ માટે આ એક મહત્વની ભલામણ છે અહીંયા, કે કોઈ પણ પ્રકારે, પછી ગમે તે પ્રકારે અંગીકાર કરે, જીવ પોતાની કલ્પના એ કરે સતની પ્રાપ્તિ કરી શકતો નથી. કેમ કે અંતર્મુખ થવું, અતિન્દ્રિય તત્વ અને અતિન્દ્રિય સાધન એને પામવાનો માર્ગ પણ અતિન્દ્રિય પરિણામ છે. અચિંત્ય પદાર્થ અને એનો ઉપાય પણ અચિંત્ય છે, કોઈ બુદ્ધિથી પારનો વિષય છે. નિર્વિકલ્પ તત્વ છે અને નિર્વિકલ્પ સાધક દશા છે. એ જીવ પોતાની કલ્પના એ કરીને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ એટલે વિદ્યમાન સત્પુરુષ, ભૂતકાળમાં ગયેલા બધાને એક કોર મૂકી દીધા એમણે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત ખરેખર સમજાય છે, સતનો માર્ગ નામ ઉપાય મળે છે, સત પ્રાપ્તિનો ઉપાય મળે છે, અને સત ઉપર લક્ષ આવે છે એટલે સત સ્વરૂપનો નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે, ઓળખાણ થાય છે, એને લક્ષ આવે છે એમ કે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર, એટલે સજીવન મૂર્તિના યોગમાં મારે રહેવું છે, જાણવું છે, એના ચરણમાં નિવાસ કરવો છે, એવા સત્પુરુષના ચરણનો ઈચ્છુક, જે 105 પત્રમાં કહ્યો, એ વગર, એવા અભિપ્રાય વગર જે કાંઈ પણ કરવામાં આવે છે, અથવા ગૌણ કરીને, સત્પુરુષ વિદ્યમાન હોવા છતાં એને ગૌણ કરીને જે કાંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે, એ કાંઈ ને કાંઈ એવી રીતે બંધાશે કે એને પોતાને ખ્યાલ નહીં હોય હું કેવી રીતે બંધનમાં ચાલ્યો જાઉં છું. આ અમારા અંતરના ઉમનાણમાંથી નીકળેલી વાત છે, અમારું હૃદય છે એમ કહેતા, અમારા અંતર્જ્ઞાનના ઉમનાણમાંથી નીકળેલી આ વાત છે. અથવા ભૂતકાળ, અમારો ભૂતકાળ જોતા 194માં કહ્યું એ પ્રમાણે, અમારો ભૂતકાળ જોતા એમણે હિસાબ વગરનો પરિશ્રમ કર્યો છે મોક્ષ માર્ગ પામવા માટે, પણ કોઈ એક સત્પુરુષ મળી ગયા છે આગળના ભાવમાં, અને જે કામ એમણે કરી લીધું છે એ ઉપરથી એમણે નિચોડ કાઢ્યો છે કે ભૂલવાના 1000 ઠેકાણા છે. એક સત્પુરુષના આશ્રયમાં, સત્પુરુષનો આશ્રયવાન જીવ બચી શકે છે, નહીતર બચવું બહુ મુશ્કેલ છે મુમુક્ષુને. એ એમણે બહુ અનુભવથી એ વાત કાઢેલી છે. ઘણી વાતો આ કાળ સુલભ બોધિ પણ પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. આ કાળ છે એમાં એવા ચિત્ર વિચિત્ર પ્રકારો છે કે સહેલાઈથી બોધની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, એમાં ઘણા વિઘ્ન છે. જોકે આથી પણ હીણો કાળ હજી આવશે, એટલે બીજા કાળ કરતાં હજુ તેમાં વિષમ પણ થોડું ઓછું છે. એટલે કે ક્યાંક ક્યાંક હજી સત્પુરુષનો યોગ બાજે એવી પણ પરિસ્થિતિ છે. હવે પછીના કાળમાં ક્યારેક કોઈ સત્પુરુષ હશે, વળી ઘણા કાળ સુધી નહીં હોય, વળી ક્યારેક કોઈ સત્પુરુષ ઉત્પન્ન થશે, વળી ઘણા કાળ સુધી કોઈ નહીં હોય, એવી પરિસ્થિતિ પણ આવશે. તેવા સમયમાં, તેવા આ સમયમાં, ચાલુ સમયમાં વક્રપણું જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે, એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. એટલે પોતાને જે કાંઈ ઉદય અને વ્યવહાર વર્તતો હોય એમાં અસરળપણું થાય, જડપણું એટલે હઠનો પ્રકાર ઉત્પન્ન થતો હોય કોઈ પણ કાર્ય માટે, એમાંથી ઉદાસીન થવું એટલે એને ગૌણ કરવા, એ શ્રેયસ્કર છે, એ પણ પ્રતિબંધ છે જીવને. પછી ફાટી ગયેલો છે કાગળ, સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી, વર્તમાનમાં કોઈ જ્ઞાની દેખાતા નથી એમ કહેવું છે. હવે એક મહત્વની સૂચના પાછા આપે છે કે તમને બધાને અહીં સુધી કાલે લીધું છે, અહીંથી હવે આપણે શરૂ કરીએ છીએ. તમને બધાને હમણાં જે કાંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, આ મુમુક્ષુઓ જે એમના પરિચયમાં આવ્યા છે એને કહે છે કે જૈન શાસ્ત્ર મહાત્માનો જે પરિચય રહેતો હોય તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો રાખજો, અને જીવે શું નથી કર્યું અને હવે શું કરવું એ ભાગ વાંચવાનો અને વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. સંક્ષિપ્તમાં એ કહ્યું છે કે જૈન શાસ્ત્રોમાં પણ તમને પ્રયોજનભૂત હોય એ વાત ઉપર તમે લક્ષ આપજો. જે જે ઉપદેશ, જે જે સિદ્ધાંત પોતાને લાગુ પડતો હોય, પોતાની શુદ્ધિ માટે અંગીકાર કરવા યોગ્ય હોય એના ઉપર વધારે લક્ષ રાખજો, એના ઉપર વધારે વિચારજો, એના ઉપર વધારે રોકાજો, અને જે તમારે કામનું ન હોય એ છોડી દેજો. આ તો ખાલી એમ લખ્યું છે કે જગતનું વિશેષ વર્ણન કર્યું હોય એટલે એ તો બધા અપ્રયોજનભૂત વિષય છે. દ્વીપ, સમુદ્ર, નારકીના કેવા પાટડા છે, ઉપર સોળ સ્વર્ગમાં કેવા કેવા પ્રકાર છે, ક્યાં ક્યાં છે, તેના માપ કેટલા છે, ફલાણું ઢીકણું, એ બધું કાંઈ આત્માને જરા પણ પ્રયોજનભૂત નથી. હમણાં આપણે ત્રણ દિવસ કાંઈ પ્રશ્ન નીકળ્યો હતો, તીર્થંકરના બધા ગુણધર્મો ક્ષે જાય કે નહીં, આપણે શું કરવું એ વાત ઉપર વજન દેવું જોઈએ. બીજા માત્ર અપ્રયોજનભૂત જાણવાના વિષયમાં મુમુક્ષુ જીવે રસ લેવા યોગ્ય નથી. આ એવો પ્રશ્ન થાય કે એમાં શું નુકસાન છે, જેટલું જાણવા મળે એટલું જાણી લેવું, એમાં નુકસાન શું છે? શાસ્ત્રની વાતો છે ને કે નહીં, એમાં પણ નુકસાન છે. જ્યારે આ જીવને અપ્રયોજનભૂત વિષય ઉપર રસ આવે ત્યારે એના જ્ઞાનમાં એક બીજી પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે પ્રયોજનભૂત વિષય ઉપર એનું લક્ષ રહી શકતું નથી. પ્રયોજનભૂત વાત શાસ્ત્રમાં સામે આવે ત્યારે એનું લક્ષ ખેંચાતું નથી, એનું ધ્યાન ખેંચાતું નથી કે આ મારા કામની વાત આવી, ત્યાં ઉપરથી ચાલ્યો જાય. અથવા એનું પ્રયોજન છે એને પ્રયોજન ઉપર એની દ્રષ્ટિ નથી, લક્ષ નથી. પ્રયોજન શું છે ને, પ્રયોજન એને પ્રયોજન ગયું હાથમાંથી, પ્રયોજન ચૂકી ગયો, પ્રયોજન ચૂકી જાય છે. જાણવાનું પ્રયોજન થઈ જાય છે, માહિતી મેળવવાનું પ્રયોજન થઈ જાય છે. બધું જાણું, જેમ બને તેમ બધું જાણું, મને બધી ખબર, જાજી ખબર પડે, એ જાતનું એને પ્રયોજન થઈ જાય છે. આપણે પ્રયોજન સિદ્ધિમાં તો એ વાત લીધી છે. પ્રયોજન સિદ્ધિ આવ્યું તમારી પાસે નથી આવ્યું, એમાં એ વાત લીધી છે કે અપ્રયોજનભૂત વિષય ઉપર જે મુમુક્ષુ લક્ષ આપે ત્યારે એને દર્શનનું તીવ્ર થાય છે. પરિણામે મિથ્યાત્વ તીવ્ર થવાથી જ્ઞાનમાં એવો પ્રકાર ઉત્પન્ન થાય છે કે એનું જ્ઞાન પ્રયોજનભૂત વિષયને ચૂકી જાય, એનું કારણ દર્શનમાં વધે છે. એ સૂચના એમણે આપી છે પોતાના શબ્દોમાં, એવી બધું વર્ણન કર્યું હોય એનો લક્ષ ઓછો રાખજો. અને જીવે શું નથી કર્યું, મારા જીવે શું, જીવે શું નથી કર્યું એટલે મારા જીવે શું નથી કર્યું અને હવે મારે શું કરવું છે એ ભાગ વાંચવાનો અને વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. જો કે આને જ સ્વલક્ષ કહે છે. જે શાસ્ત્ર અધ્યયનનો શિસ્તબદ્ધ સિદ્ધાંત છે કે શાસ્ત્ર અધ્યયન સ્વલક્ષે જ કરાય અને પરલક્ષે ન કરાય, પરલક્ષે અગિયાર અંગ ને નવ પૂર્વ ભણી ગયો અનંત વાર નકામું ગયો, એ સ્વલક્ષને અહીંયા બહુ સાદા શબ્દોમાં બતાવ્યું છે કે આ જીવે શું કરવા યોગ્ય છે પોતાના હિત માટે અને આ જીવે પોતાના હિત માટે શું નથી કર્યું કે જે કરવા યોગ્ય છે એને, આના ઉપર જે લક્ષ આપવું એને અહીંયા સ્વલક્ષ કહે છે. મુમુક્ષુની ભૂમિકાનું સ્વલક્ષ કહે છે. પછી નિર્ણય ઉપર આવતા સત ઉપરનું લક્ષ જાય એને સ્વલક્ષ કહે છે. અને પછી તો એ વિષય બદલાતો નથી, લક્ષમાંથી આત્મા છૂટતો નથી, માટે પછીની મોક્ષ માર્ગની બધી જ પ્રવૃત્તિ સ્વલક્ષે થાય છે અને એને ક્યાંય પછી પડવાનો વારો આવતો નથી, ક્યાંય નુકસાન થવાનો પ્રશ્ન નથી એને. પણ એ લાઈન દોરી અહીંયા લીધી છે. મુમુક્ષુની ભૂમિકાની યથાર્થ વિચારણા જેને સદવિચારણા કહી આત્મસિદ્ધિમાં પોતે, કે જો સુવિચારણા કહી, કે જો સુવિચારણા ઉગે, સુવિચારણા પ્રાપ્ત થાય તો નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને નિજ જ્ઞાનની એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ સુલભ છે. એ સુવિચારણાનું મુખ્ય અંગ કોઈ હોય તો આ બે વાક્યમાં સમાવેશ કર્યો છે શ્રીમદજીએ, કે આ જીવે શું નથી કર્યું એને ઊંડાણથી વિચારવું પોતાને લક્ષમાં લઈને, અને હવે મારે અત્યારે શું કરવું એ વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ એટલે શ્રાવકો, સગા સંબંધીઓ, કુટુંબ પરિવાર, સમાજના બીજા ધાર્મિક જનો જે કાંઈ ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. શું કહ્યું, હાલતા ને ચાલતા જે મળે એને એમ કહે તમે આ બધું ખોટું કરો છો, આ બધું મિથ્યાત ભૂતો છો, આ ફલાણું આમ, એમ જલ્દી કરવું નહીં તમારે. મિથ્યાતનું ફળ છે ને એટલે એમ કહી દે છે. પહેલી વાત તો એ છે કે મુમુક્ષુ ઉપદેશકની ભૂમિકા એ નથી. એટલે કોઈને પણ ઉપદેશ વચન કહેતા પહેલા 10 વખત વિચાર કરવો. ખરેખર તો એને એમ જ કહેવું કે આત્મહિત માટે મને વિચારતા આ રસ્તો યોગ્ય નથી લાગતો, તો તમને પણ એવું જ લાગવું જોઈએ. શું એમ સરળતાથી, જેને સરળતા દેખાય આવે, સામાન્ય સાંભળનારને, વાત સાંભળનારને, કહેનારને સરળતા દેખાય આવે એવી રીતે એને એ ટોનમાં, એ ધ્વનિમાં એ રીતે વાત કરવી જોઈએ. જો વાત કરવાનો પ્રસંગ હોય તો. સામે ચાલીને તો કોઈને કહેવા જવાનો મુમુક્ષુને પ્રસંગ જ નથી, એટલા માટે કે ખરેખર એને પોતાને કરવાનો ઘણું બાકી છે. એમાંથી નવરો થાય એ પરિસ્થિતિ નથી કે જેથી બીજાને ઉપદેશ દેવા જાય. આમાં શું થાય છે કે જે મુમુક્ષુ જીવને સત્પુરુષ મળ્યા છે, સન્માર્ગ આ છે ને બીજો સન્માર્ગ નથી એવો કઈ ખ્યાલ ગયો છે, એ કોઈ વાર ઉતાવળા થઈ જાય છે અને સન્માર્ગે ચાલતા જીવોને એકદમ નિષેધવા લાગે છે. એની ક્રિયાને, એના કાર્યોને ઉતાવળા થઈને નિષેધવા લાગે છે. પરિણામ શું આવે છે કે એ જીવો સન્માર્ગે વળવાને બદલે એક જાતના વિરુદ્ધ પ્રકારના પ્રેજ્યુડાઇસમાં, પૂર્વગ્રહમાં આવી જાય છે અને ઉલટાને એને તિરસ્કાર છૂટે છે કે આ બધા આપણને નિંદવા વાળા છે, આ બધા આપણને નિંદવા વાળા છે, આ બધા નિશ્ચય વાળા છે આપણા વ્યવહારને નિંદે છે, આ બધા નિશ્ચય વાળા છે આપણા વ્યવહારને નિંદે છે. એવો એક સમાજની અંદર પૂર્વગ્રહ ઉભો થાય છે. એ પ્રકાર ઉભો કરવો એ સારો નથી. સન્માર્ગમાં આવતા જીવો અટકી જશે એના કરતા એ કઈ રીતે આવે, એટલી વિચિક્ષણતા જો પ્રાપ્ત ન હોય તો બોલવાનું બંધ રાખવું, એવી વિચિક્ષણતા હોય એવા જીવે જ એ વિષયની અંદરના વ્યવહારમાં ઉતરવું અરસપરસ, નહીં તો એ વ્યવહારમાં જવું જ નહીં. એને લઈ જવા કોઈ વિચિક્ષણ હોય એની પાસે કે ભાઈ કાંઈક તમારે વિશેષ વિચારવું હોય તો ચાલો આપણે અહીંયા એમની પાસે વાતચીત કરીએ, ચર્ચા વાર્તા કરીએ, બાકી મારું કામ નથી, પણ મને એમ લાગે છે કે કંઈક વાત વિશેષ વિચારવા જેવી છે. તમે જે રીતે ચાલો છો એના કરતાં કંઈક જૈન માર્ગ અલૌકિક છે અને એની અલૌકિકતા સમજવા જેવી છે, એટલા પૂરતું તમે વિચારો કંઈક, એમ વિચાર કક્ષામાં રાખીને લઈ જવા પડે, નહીતર પૂર્વગ્રહ ઉત્પન્ન કરવાનું કારણ થઈ જાય છે. અને આ તો પાછા મુનિ હતા એટલે એને વધારે કીધું છે ખાસ, કે કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાના નામે તમારા સહવાસીઓ એટલે શ્રાવક તમારી પાસે આવતા હોય, સંપ્રદાયના શ્રાવકો ક્રિયા કરતા હોય તેમને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં પોતે. આ પોતાના વિશે વાત લીધી કે અત્યારે અમે અમુક રીતે ઉપાધિમાં બેઠા છીએ, અનેક પ્રકારના ઉપાધિક ભાવો અને એના કાર્યોની વચ્ચે છીએ, માટે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં, અમારી વાત કોઈને કહેશો નહીં, એ વાત રાખી છે. અત્યારે તો જ્ઞાની હોય કે ન હોય, પોતાને પ્રસિદ્ધિમાં આવવાનો એ કે આ બીજા પ્રકારે લોકો પ્રયત્ન કરે છે. કાળ એવો છે કે જ્ઞાન થાય તો ગુપ્ત રહેવા જેવો કાળ છે, જ્ઞાન થાય તો પ્રગટ થવા જેવો કાળ નથી. આ તો 100 વર્ષ પહેલાંની વાત છે, અત્યારે તો એથી વિષમતા વધેલી છે. તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં, માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય, એમ છૂટવા માંગતો હોય, કોઈ પણ રીતે છૂટવાનો કામી હોય, તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મ કથા કરશો, તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો, નહીતર નહીં. કેમ કે ધર્મના ક્ષેત્રમાં આવેલા તો ઘણા એમ કહેશે કે ભાઈ અમારે તો છૂટવું છે, અમારે સંસારથી મુક્ત થવું છે, અમારે તો નિર્વાણના માર્ગે જવું છે, અમારે તો તીર્થંકરના માર્ગે જવું છે, શું મહાવીર ભગવાનના માર્ગે ચાલવું છે, પણ એમ નહીં. એની ઈચ્છા હોય એના ઉપરથી માપ કાઢજો કે આ દ્રઢ જિજ્ઞાસુ છે, કેટલીક આને ઈચ્છા છે, કેટલીક ગરજ છે, એના ઉપર એની તૃષાનું માપ કાઢીને તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો, એટલી વાત છે. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે તમારા આત્માનું કલ્યાણ થાય તેના માટે મિથ્યા ધર્મવાસનાઓ, વિષયાદિકની પ્રિયતાનો એ વગેરે પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. તમારે પોતાનું સફળપણું થાય એમાં બે છે, એક અશુભમાં વિષયાદિકની પ્રિયતા છે પંચેન્દ્રિયની, એક આ બાજુ ધાર્મિક ક્રિયામાં જે ઈચ્છાઓ છે એને ધર્મ વાસનાઓ કહી છે. ધર્મ ક્રિયા કહેતા, ધર્મની ઈચ્છા કહેતા નહીં, ધર્મની વાસનાઓ કહી છે. એટલા માટે કે અઠાગ્રથી જીવ કરે છે કે બસ પૂજા તો મારે કરવી જ, એના વગર તો મારે કાંઈ ચાલે જ નહીં, ફલાણું તો મારે કરવું જ, આ તો મારે કરવું જ, ક્રિયાને આગ્રહમાં પડે છે, જીવ અંતર વિચારમાં જઈ શકતો નથી. માટે એ કરતા શીખજો. જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે આ જીવે જાણ્યું નથી. આત્મહિત, હા, પ્રતિબંધનો ત્યાગ, એ બંને પ્રતિબંધ છે. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે તો મિથ્યા ધર્મવાસના એ પણ રોકાવાનું કારણ છે, અને વિષયાદિકની પ્રિયતા એ પણ રોકાવાનું કારણ છે. પ્રિયતાનો પ્રતિબંધનો એ બંને પ્રતિબંધ છે, એનો ત્યાગ કરી કરતા શીખજો. જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કાંઈ પ્રિય કરવા જેવું છે નહીં. આત્મહિત એક જ પ્રિય કરવા જેવું છે, નિજ હિત છે એ એક જ પ્રિય કરવા જેવું છે, એ સિવાય બીજું કાંઈ પ્રિય કરવા જેવું નથી, અને એ જીવે જાણ્યું નથી. આ આત્મહિત સિવાય બીજું કાંઈ જગતમાં પ્રીતિ કરવા યોગ્ય છે નહીં. આ અમારો નિશ્ચય છે, આ અમે બહુ બહુ વિચારને અંતે નિર્ણય કરેલો વિષય છે. આ વાત તમે જે વાંચો એ સુગ્ન મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો અથવા વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે, અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. જો પાછા અસત્સંગ ઉપર પ્રહાર કર્યો છે, સત્સંગમાં રહેવું અને કુસંગમાં અસત્સંગમાં કોઈ પણ રીતે ન રહેવું એ માર્ગની અંદર બહુ મોટું વિઘ્ન છે. 198 પૂરો થયો છે, 199મો પત્ર અંબાલાલભાઈ ઉપરનો છે. ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈને ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે, અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. શું કહે છે? વિચારણા કરવી. ભલે શાસ્ત્ર વાંચવા માટે જુદો સમય ન ફાળવી શકતા હો, તો થોડો પણ સમય નિવૃત્તિ લઈને, ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈને, ઉપાધિના યુગમાં પણ થોડો અવકાશ કાઢીને કંઈક આત્મવિચાર થાય, સ્વરૂપ વિચાર થાય, એવી રીતે નિવૃત્તિમાં બેસવું અવશ્ય છે. જે લોકો શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, જે મુમુક્ષુ, એને પણ વાંચન કરતાં વિચારનો સમય વધારે ફાળવવો જરૂરી છે. તેમજ તો એક જગ્યાએ કહે છે કે વાંચન કરતા વિચારનો સમય 8 ગણો હોવો જોઈએ, ઓછામાં ઓછો 2 આની વાંચન રૂપિયા, જેટલું વિચારાય એનું રૂપિયા 2 આની વાંચન, ને બાકીનો વિચારણામાં સમય જવો જોઈએ. વિશેષ વિશેષ મારા વિષયમાં ચિંતન કરવું છે. હવેનો જે માર્ગદર્શનનો પ્રકાર છે, જે વચનો છે, એ ખાસ કરીને ઉપાધિવાળા જીવો માટે ઘણો મહત્વનો છે. જે જીવો સંસારની ઉપાધિમાં પડ્યા છે, અથવા જેને સંસારની ઉપાધિમાં રહેવું જરૂરી છે, જરૂર એટલે રહેવું પડે છે, એને પણ માર્ગદર્શન બહુ સારું રહેતું છે આ જગ્યાએ. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? જરૂરિયાત તો બધાને છે. એવો હીણો કાળ છે કે 198 પરિવાર એને આ જીવિકા માટે પરિશ્રમ અને સમય ખર્ચવો જ પડે છે. આવી લગભગ પરિસ્થિતિ છે. 1.2% માણસો શ્રીમંત છે તો એ રંગરાગમાં ને ભોગમાં ફસાયેલા પડ્યા છે. એટલે આત્મહિત કરનાર તો કોઈ 1% આવતું નથી, પણ 1% કેટલામાં ભાગે આવે એ વિચાર માંગે એવો વિષય છે. પણ હવે ઉપાધિ જ્યારે કરવી જ પડે એવી છે, ત્યારે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે કે જેટલો આયુષ્યનો વખત છે તેટલો જ વખત જો આ જીવ ઉપાધિ માટે ખર્ચે તો પછી મનુષ્યપણાનું સફળ થવું ક્યારે સંભવે? તો પછી મનુષ્યપણું કેમ સફળ થાય અને કેવી રીતે સફળ થાય? બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે. માણસને જરા પણ આત્મહિતનો વિચાર હોય તો પિંચ કરી જાય એવો વિષય છે. મર્મસ્થળને સ્પર્શે એવી વાત છે. જરા મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ. મુમુક્ષુએ તો મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ મારે માટે કલ્યાણકારક છે, હિતકારક છે. આ મનુષ્યપણું હું સફળ કરી લઉં, એવું કંઈક હું કરી લઉં કે જેથી આ મનુષ્યપણું સફળ થાય, એવું એણે નિશ્ચય અથવા નિર્ણય કરી લેવો જોઈએ. એવું એણે નિશ્ચય કરવો જોઈએ. જેટલો નિશ્ચયનો અધિકાર જેટલો ચાલતો એની સામે કહેતા, અરે રે ભાઈ, આ 4 દિવસની ચાંદની છે, વીજળીના ઝબકારા જેટલું આયુષ છે, ગમે ત્યારે આંખ વિચાઈ જશે, કાંઈક તું કરી લે, કોઈ પણ રીતે તારું હિત કરી લે, કોઈ પ્રવચન બાકી નહીં. નિશ્ચય અને વ્યવહાર, આ વ્યવહાર નહીંનો ઉપદેશ થયો, પર્યાય આર્થિક નહીંનો. પર્યાય આર્થિક નહીંના વિષયમાં આત્મહિતની ખૂબ જ પ્રેરણા મળે, અને એની સામે પછી નિશ્ચયનો વિષય ચાલે કે તું પરમાત્મા છો, પરમેશ્વર પદ છો, જરાક અંતરલક્ષ કર, અંતર નિર્ણય કર, તો તું 3 લોકનો નાથ છો. આ 2 વાત એક પ્રવચનની અંદર એવી સુસંગત રીતે આવે કે આત્માર્થીને એ 2 પડખામાં પોતાનું પોષણ જ મળે, એને આત્મહિતનું અને આત્મકલ્યાણની વૃત્તિને પોષણ જ મળે. એ પ્રકાર મનુષ્યત્વના સફળતા માટે જીવનું એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો, એવો દૃઢ નિશ્ચય કરવો, અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવા યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. એટલે બાહ્ય સાધનમાં શાસ્ત્ર સ્વાધ્યાય, તત્વ વિચાર, વિચારણા, એના માટે રોજ નિવૃત્તિ થોડી ફાળવવી. જેમ માણસ જમવા માટે દિવસમાં ઓછામાં ઓછો એક કલાક, બે ત્રણ વાર ચા પાણી, નાસ્તો ને જમવા નથી, ઓછામાં ઓછો એક કલાક કાઢે કે ન કાઢે, તો પેટ માટે એક કલાક કાઢે, પછી એને પચાવવા માટે ને ઊંઘવા માટે પાંચ કલાકથી માંડીને સાત આઠ કલાકની નિંદ્રા લે છે, તો એ સમય પણ કાઢે છે. આપણે એવરેજ છ કલાક લ્યો, છ ને એક સાત કલાક, તો ચોવીસ કલાકમાંથી શરીર માટે કાઢે છે, તો સાત કલાક શરીર માટે કાઢે છે, તો આત્મા માટે કેટલા કલાક? અને તોય શરીર પાછું કાંઈ સખણું ચાલે, સીધું ચાલે એવું તો કાંઈ છે નહીં. પછી જે કાંઈ પ્રવૃત્તિ, ચાર રોટલી ને દાળ ભાત શાક માટે ની પાછી જે પ્રવૃત્તિ, એના માટે આઠ દસ કલાક બીજા કાઢવા પડે ઓછામાં ઓછા દુકાનના, તો હાથ ને આઠ પંદર કલાક તો આ ઓછામાં ઓછી જાય, પંદર સત્તર કલાક જાય. હવે બાકીનો સમય વચ્ચે આ તો એમમાંનું કે અનિવાર્ય છે કે ભાઈ દુકાને જવું જ પડે એવું છે, બે ટાઈમ જમવું જ પડે એવું છે, ઊંઘ્યા વિના પણ ચાલે એવું નથી. પણ તોય પછી પાંચ સાત કલાક રહ્યા કે ન રહ્યા, ચોવીસ કલાકનો હિસાબ મૂકીએ તોય પાંચ સાત કલાક રહીએ છીએ. માણસ તો ધારે તો જરૂર કાંઈ ને કાંઈ સમય કાઢી શકે એવું છે, પણ પોતાનું લક્ષ્ય ન હોય, એ વાત ઉપર વજન ન હોય, તો પછી ગમે ત્યાં સમય ગુમાવે છે. આ તો છાપા લઈને બેસી જાય, કાં ટીવી સામે બેસી જાય, હવે તો પછી બધું વધતું જાય છે ને. અને કાં પછી કારણ વગરની કોઈ ને કોઈ પંચાયતમાં જંપ લાવે, જેટલા મનોરંજન ના સાધન છે બધા. શું કે છે કે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. જો નિવૃત્તિ ઉપર એનું લક્ષ્ય ન હોય તો કોઈ રીતે આ સંસારમાં પ્રવૃત્તિ ટળે એ અવકાશ. અનંત આયુષ ગયા છે મનુષ્યના, આ રીતે આ આયુષ પણ એવી રીતે પૂરું થઈ જાય. ધર્મરૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે, ધર્મરૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે. મુક્તિ તો નથી કરી પણ ઉલટાનું બંધન થયું છે. જે કાંઈ પોતાની કલ્પનાએ એણે ધર્મ કરવાનું વિચાર્યું છે અને જે કાંઈ કરે છે ધર્મને બહાને, એમાં જીવને ઉલટું બંધન થયું છે. એ મહાલક્ષ્ય રાખીને તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો, એ સંબંધીનો વિચાર વિશેષ રાખજો કે કોઈ પણ રીતે થોડું પણ સાચું કરવું છે, ઘણું થાય પણ ખોટું થાય એનો કાંઈ અર્થ નથી, ઉલટાનું બંધન વધે છે. થોડું પણ સાચું કરવું છે એ રીતે અંબાલાલભાઈને જે પ્રવૃત્તિમાં પડેલા છે, ગ્રસ્ત છે, એને ઘણું કરીને એડવોકેટ હતા, એમના પિતાશ્રી એડવોકેટ હતા ખંભાતની અંદર, એ શ્રીમદજીના બહુ નજીકના પરિચયમાં આવેલા છે. અને ખાસ કરીને નિવૃત્તિના કાળમાં શ્રીમદજી આ બાજુ આવતા ખંભાત અને ચરોતરના ગામોમાં, ત્યારે એમની નજીકમાં સૌથી નજીકમાં રહેનાર અને સેવામાં રહેનાર અંબાલાલભાઈ છે. ત્યાં સુધી કે એકાંતમાં રહેતા હોય તો એમને રસોઈ કરી દેવાનું પણ પોતે શીખી લીધું હતું. શરૂઆતમાં રસોઈઓ રાખેલો, રસોઈઓ ન મળ્યો, એમને સમાચાર મળ્યા કે પોતે નિવૃત્તિ ક્ષેત્રમાં આવે છે અમુક સમય પછી, રસોઈયાની તજવીજ કરી રસોઈયો ન મળ્યો, નડિયાદ સ્ટેશને સામે ગયા, વાસણનો કોથળો બાંધી લીધો હતો, નાખ્યો એકામાં વાસણનો કોથળો ઉપાડીને ખંભે નાખીને સ્ટેશનથી ઉપડ્યા. પોતે રસોઈ કરતા શીખી લીધું હતું એ દરમિયાનમાં, કે રસોઈ ન મળે તો શું કરવું, પોતે રસોઈ કરતા શીખી લીધું. હા, એ અંબાલાલભાઈ આત્મસિદ્ધિ વખતે નડિયાદમાં ફાનસ લઈને ઉભા થાય, એ દોઢ કલાક બરાબર ઉભા રહી ગયા, બે કલાક એક ધારે આત્મસિદ્ધિ લખાઈ ગઈ. બહુ એને જે સમર્પણ છે એ ગજબનું હતું, અર્પણતા બહુ હતી પોતાની. જેટલો ટાઈમ નિવૃત્તિમાં શ્રીમદજી આવે એટલો ટાઈમ એ ઘરે ઘરેથી નિવૃત્તિ લઈ લે, જે ગામડામાં જે ઠેકાણે રહીએ એ ઠેકાણે અમે ગયા હતા. કાવીઠા ગયા હતા ને, અમે કાવીઠા ગયા હતા, કાવીઠા છે અગાસ પાસે 10-15 કિલોમીટર ઉપર છે, ત્યાં જેના ઘરે ઉતર્યા હતા એ વાત કરતા હતા, એ ઘર અમે જોવા ગયા હતા. તો ઝવેરચંદભાઈ કરીને બે ભાઈઓ આવે છે આમાં, રતનચંદભાઈ ને ઝવેરચંદભાઈને, કાવીઠાના પત્રો આવશે એમને. આ જગ્યાએ એમનું આરામ કરવાનું સ્થળ હતું, અહીંયા મોટો હોલ હતો, મોટો રૂમ હતો, ને અહીંયા જ બધા ભેગા થતા હતા, અહીંયા જ ઉપદેશ કાર્ય ચાલતું હતું, જે કાંઈ ચર્ચા ધર્મ વાર્તા જમતા હતા બીજા ભાઈના ઘરે, એ રસોડું બતાવ્યું. અહીંયા રસોઈ કરતા હતા અંબાલાલભાઈ, અહીંયા રસોઈ કરતા હતા. એને અર્પણતાને ક્ષુભ બે એવા હતા, સાંભળ્યું એ બધું લખી શકે, બધું એને ખ્યાલમાં એને કેવું હોય, બધાને બીજાને કેવું હોય તો એટલું ધારણા શક્તિ હતી. એ રસોઈ અહીંયા કરતા, અહીંયા અમે જમાડી દેતા, જમીન પાછા એ ત્યાં ચાલ્યા જતા, રસોઈ પોતે કરતા અંબાલાલભાઈ, એ જગ્યા બતાવી. એટલે એનું સમર્પણ ઘણું હતું. 200મો આંક છે, મણીલાલ સુસૌભાગ્યભાઈ. સૌભાગ્યભાઈએ વિનંતી કરેલી કે પોતાના દીકરા માટે, પુત્ર માટે, કે મણીલાલને કાંઈક કહેવા યોગ્ય હોય એવું કાંઈક લખી મોકલો. એટલે મણીભાઈ ઉપર આ 14 વચનોની વચનાવલી કરીને, પત્રનું નામ જ વચનાવલી એમણે આપ્યું છે, 14 વચનો લેખા છે. અને 14 વચનમાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગ ઉપર એટલું બધું એમણે વજન આપ્યું છે કે આ એક ગુપ્ત રહસ્યભૂત તત્વ છે, આ તત્વ છે. લોકો ઘણા એમ કહે છે કે ભાઈ આ વ્યક્તિ વિશેષતા થઈ જશે, પણ ખરેખર એ તત્વ છે. અને છેલ્લા વચનમાં એ લખે છે કે એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થઈ જાય છે, હવે એને જન્મ મરણ નથી, અમૃત પી લીધું એણે. એ વાત ઉપર એમણે બહુ વજન આ પત્રની અંદર આપેલું છે. પહેલું તો એમણે નિદાન કર્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. આ વાત ખુલ્લી છે. જેટલા અષ્ટકે દર્શનો છે એ પણ એમ કહે છે કે જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, પોતાનું સ્વરૂપ કેવું છે એ જ એને ખબર નથી, પોતાના પરમ તત્વને ભૂલી ગયો છે અને તેથી એને સાચા સુખનો વિયોગ છે, એને ક્યાંય શાંતિ થતી નથી, અશાંતિ 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 અશાંતિથી હેરાન થાય છે, સિવાય બીજું કાંઈ નથી એમ સર્વધર્મ સંમત કહ્યું છે. પોતે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય એમ નિશંક માનવું. આમ કરીને સીધા બીજા વચનની અંદર આત્મજ્ઞાન ઉપર આવ્યા છે કે પોતે પોતાને ભૂલી ગયો તે અજ્ઞાન, અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો એ અજ્ઞાનનો નાશ થાય, આ એનો ઉપાય છે. આ સીધી સાદી વાત છે, કોઈ પણ માણસ સમજી શકે એવી. એક લીટીમાં મૂકી દીધું કે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એથી દુઃખી છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ન, એ સ્વરૂપનું જ્ઞાન મળવાથી પોતે સુખી થઈ જાય, એને આત્મિક શાંતિ અને આત્મિક સુખ પ્રગટે એ નિશંક માનવું, એમાં શંકા કરવા જેવી વાત રહેતી નથી. હવે જ્ઞાન મળવાથી નાશ થાય તો જ્ઞાન ક્યાંથી મળે એ સવાલ છે, કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. ત્રણેય કાળમાં કોઈ અજ્ઞાની પાસેથી કે અનાદિના સંસ્કાર વિહીન જીવને પુસ્તક પાસેથી કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એ વાત કોઈ રીતે સંભવિત નથી. એટલે આ વાત ઉપર એમનું ઘણું વજન છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે. એ સમજાવવું પડે એ પ્રશ્ન નથી, એ સ્વાભાવિક સમજાય છે. કે જેની દુકાને માલ હોય એ વેચે ને, જેની દુકાનમાં માલ ન હોય કેવી રીતે વેચશે? શાક માર્કેટમાં જઈને એમ કહો કે મને 1.25 લાખ રૂપિયાનો હીરાનો હાર લેવો છે, તો કે ભાઈ મારી દુકાનમાં જ મૂળ 200 રૂપિયાનું બકાલું છે, તો 1.25 લાખ પૈસા લઈને આવ્યા, માલ લેવા આવ્યો છું, મારી દુકાનમાં જ 200-250નો માલ છે, આમાંથી 50-50 લઈને ઘરે જવાનું છે, મારી પાસે કોઈ એ પરિસ્થિતિ નથી, ક્યાંથી આપવાનો હતો? જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનું બંધી કષાયનું મૂળ છે. આ બહુ મહત્વની વાત કરી છે કે લૌકિક કારણસર સમાજનો ભય, સમાજ પ્રત્યેની લજ્જા, સમાજ કોઈ પણ સામાજિક કારણ લઈ લેવું, આદિમાં બધા કારણો લઈ લેવા, અપકીર્તિ ભય, અપમાન ભય, કોઈ પણ પ્રકાર હોય, એ કારણોથી અજ્ઞાનીનો આશ્રય અને સંગ છોડતો નથી અને જ્ઞાનીને ગૌણ કરે છે, ઉપેક્ષિત કરે છે, એના સંગમાં જતો નથી. એ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. એ અનંતાનુબંધી કષાય ત્યાં સારી રીતે જળ જમાવીને રહી ગયો છે એમ જાણવું જોઈએ. આ વાત એમણે પોતાના અંતર્જ્ઞાનથી ઘણા ઊંડાણથી કરેલી છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છા એ વર્તું, એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તા અનાદિકાલથી રખડ્યો. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છા એ, જ્ઞાનીની ઈચ્છા એટલે જ્ઞાનીની આજ્ઞા એ નીચે સ્પર્શ કરશે. જ્ઞાનીની ઈચ્છા એ 5માં એટલે જ્ઞાનીની આજ્ઞા એ વર્તું, કેમ કે એનો વિકલ્પ એ જ આજ્ઞા છે ખરેખર તો મુમુક્ષુ માટે. એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે, આગમ પણ આમ જ કહે છે. અને એવી આજ્ઞા બહાર જઈને પોતાની ઈચ્છા એ પ્રવર્તા જીવને અનાદિથી જે પરિભ્રમણ છે એનું મુખ્ય કારણ આ પ્રકારનો સ્વછંદ છે. એ સ્વછંદમાં જાય છે પછી બહુ, એમનું તો બહુ વજન છે આ વિષય ઉપર, એમનું એટલું બધું વજન છે કે જીવ બધું સમજે છે. તત્વજ્ઞાનનો વિષય ઝીણામાં ઝીણો પકડી શકે સૂક્ષ્મ હોય એટલે, આ વિષયમાં જીવ ભૂલ ખાય છે એ એમણે જોયું છે, અનુભવ્યું છે. અને જીવને આ પરિભ્રમણનું મુખ્ય કારણ થઈ પડ્યું છે એ એમનો અનુભવ બોલે છે. એટલે આ વિષય ઉપર એમણે બહુ ધ્યાન ખેંચ્યું છે મુમુક્ષુ જીવનું. જ્યાં સુધી 5મો પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ જોયું, પરોક્ષ જ્ઞાનીની ઈચ્છા નથી લીધી. વિદ્યમાન 172માં કહ્યું કે આ બધાનું સગળાનું મૂળ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, એ જે 172માં કહ્યું. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ત્યાં સુધી અજ્ઞાન જાય અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ કોઈ રીતે સંભવિત નથી. કાયદાની કલમ જ નાખી દીધી છે. અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં જોડાય. પાછો આ શરત મૂકી કે જ્ઞાની પ્રત્યે જ્ઞાનીની આજ્ઞાનું આરાધનમાં તે રહે કે જે તન્મન ધન એટલે બધા ઉદયમાં આવી ગયો, આખો ઉદય ભાવમાં આવી ગયો, સર્વ પ્રકારના ઉદય ભાવમાં ને ગૌણ કરી શકે અને સત્પુરુષની આજ્ઞાને મુખ્ય કરી શકે. એ તો એ વાત એમણે ઓળખાણમાં 416માં લીધી છે. 416 છે એ વાત. છે, 25મા વર્ષમાં એ વાત લીધી છે. 357 પાનું છે, આમ તો પત્ર 356 પાનેથી શરૂ થાય છે, પણ 357મા પાને છેલ્લેથી બીજો પેરેગ્રાફ, નારી પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જોઈએ છીએ. એક તો હું જાણું છું ને હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન પહેલું કારણ. બીજો દોષ કે પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ કરતા વિશેષ રાગ, પરિગ્રહ આદિકને વિશે ઉદયની અંદર જ્ઞાની પુરુષ કરતા વિશેષ રાગ, વિશેષ વજન, વિશેષ આસક્તિ. અહીંયા આસક્તિ શબ્દ વાપરો છે, અહીંયા રાગ શબ્દ વાપરો છે. અને ત્રીજું લોભ ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું અને તેમના પ્રત્યે જેટલું વિનયાન્વિન થવું જોઈએ તેટલું ન થવું, એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે અને જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે અને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનો અને શાસ્ત્રના અર્થનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા ત્રણ દોષને તેને વિશે સમાય છે. એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ, આ ત્રણેય દોષને એક શબ્દમાં શું કીધો કે એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. સ્વચ્છંદને એકલો દોષ ન કીધો, સ્વચ્છંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે, હિનગુણીનો સંગ છે. ક્યાંને ક્યાં વાત લઈ ગયા છે. પોતાને કોઈ કોઈ ને કોઈ જગ્યાએ આ ત્રણ માંથી કોઈ ને કોઈ જગ્યાએ ખામી છે પોતાની, પછી પોતે શોધવું પડે છે, પોતાના પરિણામોનું અવલોકન કરીને પોતે શોધવું પડે છે કે પોતે એવા કયા દોષમાં રોકાયેલો છે કે જેને લઈને પોતાનું કલ્યાણ થતું નથી અથવા કલ્યાણના માર્ગે આગળ વધી શકાતું નથી, એનું શું કારણ છે, એ મોક્ષ જીવે અંતરખોજ કરવાનો વિષય બની જાય છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, અથવા એ જ્ઞાની પ્રત્યે આટલું બધું વજન દીધું ત્યારે કોઈ વક્ર પરિણામ વાળા જીવને એવા ભાવ થઈ જાય છે કે પોતાનું મહત્વ વધારવા માટે કઈ જ્ઞાની આમ કહેતા હશે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને પૂર્ણ શુદ્ધિનું જેને ધ્યેય છે તેને તે એટલે ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. હવે એમાં શું કારણ છે કે જીવ છે એ સ્વભાવે કરીને સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, જેમ એનો સ્વભાવ અનંત સુખરૂપ છે તો એને જગતમાંથી અનંત સુખ જોઈએ છે, પણ ક્યાંય સુખ નથી એટલે એને બધે માર ખાવો પડે છે એટલે પાછો પડે છે. એમ જીવો એનો સ્વભાવ હોય એવી જ એને ભાવ રહ્યા કરે, તો પોતે સર્વોત્કૃષ્ટ પદાર્થ છે એટલે બધે જ એને મુખ્ય થવું ગમે, જ્યાં જ્યાં જે જે પ્રસંગ ઉદય પ્રસંગ હોય એમાં પોતાની મુખ્યતા એને ગમે છે, પોતાની ગૌણતા કોઈ ઈચ્છતું નથી. હવે એ અસ્થાનની અંદર સુખ લેવાની વૃત્તિ કહો કે અસ્થાનની અંદર મુખ્ય થવાની વૃત્તિ કહો, એને મારવી કેવી રીતે, એ જાય કેવી રીતે, એ જવામાં બહુ મોટામાં મોટું કોઈ નિમિત્ત સાધન હોય તો તે સત્પુરુષની ભક્તિ છે, વિદ્યમાન જ્ઞાની પુરુષની ભક્તિ છે. એના ચરણમાં જાય છે, એની ચરણરજ થઈને રહે છે ત્યારે એનું પહેલું વહેલું અહમ છૂટે છે અને એ અહમ છૂટે છે ત્યારે એની યોગ્યતા ત્રણ લોકનો નાથ પોતે છે એ અવલોકન કરવાની યોગ્યતા ઊભી થાય છે. ત્યાં સુધી ઓલું અહમ એને પોતાના જ સર્વોત્કૃષ્ટ પદનું અવલોકન થવા દેતી નથી, આવી એક પરિસ્થિતિ ઉલટી સુલટી એની અંદર રહેલી છે. એટલે અહીંથી કે તું જે જગ્યાએ જે ઘોડે ચડ્યો છે અહીંયાથી એઠો ઉતર પછી બીજા ઘોડે ચડી શકીશ, પણ તું આ ઘોડે ચડ્યો છે એનું શું, કે એનું એક બહુ સહેલું સુગમ સાધન છે કે જો તને કોઈ સત્પુરુષ મળે તો તું સહેલાઈથી એના ચરણમાં જતા એ ઘોડા ઉપરથી ઉતરી જઈશ. એટલે અહીંયા એક સિદ્ધાંત નાખ્યો છે એમણે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. એને ઉપદેશનો કાંઈ અસર થવી એમાં આ પરિસ્થિતિ એને આવું રહ્યું, પરિણમતો નથી અને એને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. એટલે કે એને ઉપદેશ ઉપર વજન જતું નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. હું કહું છું એના બદલે બીજા જ્ઞાનીઓએ મહાપુરુષોએ પણ આ વાત કરી છે. નિજ છંદે નમરાય જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસ. એ તો બધી વાતો એમણે જેટલી પત્રોમાં વાતો લખી છે એ આત્મસિદ્ધિમાં એમણે ગૂંથી છે. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. આ અમે કહી છે એ વાત આગમ સંમત છે, કોઈ આગમ વિરુદ્ધ વાત કરતા નથી. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. એટલે કે આ ચોથા કાળની શરૂઆતમાં આદિનાથ તીર્થંકરે પણ આ જ વાત આદિમાં કરી છે. મોક્ષ માર્ગની આદિમાં મુખ્યપણે આ વાત કરી છે. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. આ અન્ય મતની અંદર જે પુરાણ છે એની અંદર પણ આ વાત છે એમ કેવું છે. અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એટલો બધો ફેર છે. બોલો, અનંતકાળે ન પામે, આ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન સુધી પહોંચી જઈ શકે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે એ બધી પરોક્ષ છે, એ પાત્રતા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ એમ પ્રત્યક્ષ ઉપર ઘણું વજન છે એમનું. અવારનવાર આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, જ્ઞાન માર્ગે આ શ્રેણીએ એટલે આ વર્ગ પહેલું બીજું ત્રીજું પગથિયું એમ. આ પહેલું પગથિયું છે એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એટલે સત્પુરુષને એક બાજુ રાખે અને જ્ઞાન માર્ગે આગળ વધવા માંગે કોઈ રીતે આગળ વધી શકે નહીં, પોતાનો સ્વછંદ વધી જાય. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, આ ગુપ્ત તત્વ છે આગમનું. આ ગુપ્ત તત્વ છે એને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થાય છે, ઇતરી જાય છે, એનો નિસ્તાર થઈ જાય છે. એ વાત નિયમબદ્ધ છે. એ રીતે 200 નંબરના પત્રમાં મણિભાઈ માટે એમણે 14 વચનો લખ્યા છે અને એમને ધ્યાન દીધું છે. કોઈ રીતે પણ તમને જો આ બાજુ આવવાનું થાય, એક તો શું છે કે સત્પુરુષને ઓળખીને એનો મહિમા કરે છે એટલે દર્શનમોહ છે એ દબાય છે. દર્શનમોહ ઈણો થાય છે એટલે પદાર્થનો નિશ્ચય કરવા, સ્વપદાર્થનો નિજ પદાર્થનો નિશ્ચય કરવાને એનું જ્ઞાન છે એ નિર્મળ થાય છે અને યોગ્ય થાય છે. બસ પછી કાંઈ આગળ વાંધો નથી આવતો. એ મુખ્ય હા ઇતિ શિવમ, આ પ્રમાણે કલ્યાણનો માર્ગ છે એમ છે. કલ્યાણ શિવમ શબ્દ છે, શિવ એટલે કલ્યાણ, ઇતિ એટલે અહીંયા પૂરું કરીએ છીએ.